भवसंभव भीति भेदनम सुख संपत करुणानिकेतनम व्रतदान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा। वर्णिवे शरमणीय दर्शनम मंदहास्य रुचिराननामुजम पूजितम सुरनरो तमे मुदा धर्मनंदनमहं विचिन्तये। त्वं सुकांतभृतं कांतं त्वं कांतं सर्वदोगतं त्वं गते द्वेगदेव त्वं त्वं वंदे भक्तिकासुतम्। अनंत कोटि ब्रह्मांड अधिपति सर्वावतारी इष्टदेव भगवान श्री स्वामीनारायण, स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़ताल वासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज ने छत्र छाया में सारसा मंदिर में विराजमान अर्चा स्वरूप भगवान श्री हरिना सानिध्य में चरणारविंद प्रतिष्ठा महोत्सव ना शुभ प्रसंगे सभा में उपस्थित धर्मकुल आश्रित बाला सर्वे अमारा संतो श्रीजीना लाडीला धर्मकुल आश्रित बाला सर्वे सत्संगी हरिभक्तो सर्व धर्म प्रेमी सज्जनों सर्व मोक्ष भागी जीवात्माओं दरेक भक्तजनों ने अमारा हृदय पूर्वक जय स्वामीनारायण। आजे सारसा ने आंगणे एक आनंद उत्सव उजवाई रह्यो छे अने जे तमारा सर्वेना हृदयनी अंदर श्रद्धा भक्ति अने प्रेम जे उछाळा मारी रह्यो छे ए जोई अने एम कहेवानुं मन थाय के आजे सारसा नथी रह्युं पण गोकुळ ने मथुरा वृंदावन बनी गयुं छे। जेनू वातावरण नैमिषारण्य तुल्य बनी गयु छे। आजे आ भूमि नी अंदर जे कोई पण जीव जाने अजाने आवशे ए आ भक्तिमय वातावरण थी भींजाया वगर रही शकशे नहीं ए निर्विवाद बात छे। भगवान श्रीहरिना दिव्य चरित्रों जेनु कथानु रसपान आपणे सौ करीए छीए आजनो दिवस पण कथा प्रसंगनी अंदर पण एवो अनेरो आव्यो छे कि जे भातु तैयार करीने आपणे अक्षरधामनी वाट पकड़ी छे जे पुरुषार्थ करी जे मेहनत करी आपणे भगवानना सानिध्यने प्राप्त करवू छे आजे कथाना माध्यमथी ए अनंत कोटि ब्रह्मांडना अधिपति भगवान श्रीहरि एने आपणने प्राप्ति थई छे एटलू ज नहीं पण जे सुख अने जे शांति एनी अपेक्षा आपणने छे ए सुख अने शांति आपणने आपवा माटे महाराजे आजे आपणा दुख लीधा छे। महाराजे आपणा प्रारब्धनुं रहेलुं रामपात्र ए मांगेलुं छे। आजे आ कळियुगनी अंदर आपणाथी बड़भागी कोई एवो जीवात्मा नहीं होय के जेने भगवाननुं प्रारब्ध भोगवा मळतुं हशे। विचारजो हो आ संसारनी अंदर शास्त्रो एम कहे छे नियम एम कहे छे सिद्धांत एम कहे छे के दरेक व्यक्ति पोतानुं प्रारब्ध जीवे छे। आपणने जे पण कर्मना फळने रूपी जे पण आपणने कार्यनी प्राप्ति थाय छे जे सिद्धिनी परिस्थितिनी प्राप्ति थाय छे ए जीवात्माना पोताना कर्मना अनुसार थाय छे। પણ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત ખરેખર એટલો ધનભાગી છે કે પોતાના પ્રારબ્ધનું રહેલું જે રામપાત્રનું ઠીકડું એને ભગવાને પોતાના પ્રારબ્ધથી એટલે કે ભગવાનના પ્રારબ્ધથી બદલી દીધું છે અને આજે આપણે ભગવાનનું પ્રારબ્ધ ભોગવીએ છીએ। હવે જેને ભગવાનનું પ્રારબ્ધ ભોગવવા મળતું હોય એના જીવનમાં કચાશ કે ખામી કઈ બાબતની દેખાય. વાલા ભક્તો, આજે એટલા આપણે ધનભાગી છીએ અને આપણા હૃદયની અંદર આનંદ એટલે ઉલાળા મારે છે કે આજે આપણે ભગવાનના છીએ એનું આપણને ગૌરવ છે. આ સંસારની અંદર 84 લાખ યોનિની યાત્રા કરતો જીવ જ્યારે મનુષ્ય દેહને પામે છે ત્યારે એની એક જ અભિલાષા હોય છે કે આ મૃત્યુ લોકમાંથી, આ જન્મ મરણના ચક્રમાંથી, આ માયાના બંધનને તરવી છે. અને એ તરાવવાનું જો કોઈ પણ પાત્ર હોય તો વચનામૃતની અંદર મહારાજે એક બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું કે જેમ નદી નાળું ઉતરવું હોય તો એ તરીને પાર કરાય, જેમ કોઈ મોટી વિશાળ નર્મદા જેવી, તાપી જેવી નદી હોય એને પાર કરવી હોય તો નાનું હોડકું અથવા તરાપો ચાલે, પણ જ્યારે સમુદ્ર લાંગવો હોય ત્યારે તરીને પાર કરાય નહીં કે તરાપુ કે હોડી ચાલે નહીં, ત્યાં તો મોટું જહાજની આવશ્યકતા પડે. એમ આ ભવસાગરને જેને તરવો છે આ સંસારની અંદર, જીવાત્માને મોક્ષ માર્ગના અવરોધ કેટલા આપણે એ જાણવાનું છે. ત્યારે શાસ્ત્ર એમ કહે છે કે જીવાત્માને મોક્ષ માર્ગમાં કોઈ પણ અવરોધ થતું હોય તો એના કાળ, કર્મ અને માયા, ત્રણ એના જ અવરોધો છે. એ કાળચક્રનું જે ચક્ર છે એમાંથી જીવાત્માને મુક્ત થવું કઠણ છે. એક પોતાના કર્મના બંધનમાંથી મુક્ત થવું કઠણ છે, કારણ કે જે કર્મ તમે ભોગવો છો, પાછલા જન્મના જે કર્મ કર્યા હશે એનું ફળ અત્યારે ભોગવો છો, તો આ જન્મમાં કર્મ નથી કરતા, કરો જ છો, અને એ જે કર્મ કરશો એનું પાછું ભાતું તૈયાર થવાનું છે, એટલે એને ભોગવવા પાછો બીજો જન્મ લેવો પડશે. એટલે કાળ ચક્રમાંથી મુક્ત થવું, કર્મના ચક્રમાંથી મુક્ત થવું અને માયાના ચક્રમાંથી, માયાના બંધનમાંથી મુક્ત થવું એ જીવાત્મા માટે કઠણમાં કઠણ છે. કારણ કે માયાનું આવરણ એવું છે કે ગમે તેટલી સ્થિતિને, સિદ્ધ દશાને પામેલા હોય પણ જ્યારે માયાનો પ્રકોપ થાય ત્યારે એનો પરાભવ થયો છે. એની અંદર એવા શાસ્ત્રોમાં એવા દ્રષ્ટાંતો છે. આ ત્રણને જે બંધનને જેને મુક્ત થઈ અને ભગવાનના ધામના અધિકારી થવું હોય ત્યારે એના માટે વચનામૃતના શબ્દો એમ મહારાજે કીધું કે જેમ સમુદ્રને તરવો હોય ત્યારે જહાજની જરૂર પડે, એમ આ ભવસાગરને જેને તરવો છે, આ કાળ, કર્મ અને માયાના બંધનમાંથી જેને મુક્ત થવું છે ને જેને તરવું છે, એને તો ભગવાનનો એક અનન્ય આશરો, એના જેવું મોટું જહાજ હોય ત્યારે તરી શકાય, અન્યથા થઈ શકતું નથી. અને આજે આપણે જે આ દાખલો કરીએ છીએ વાલા ભક્તો, એ ભગવાનને એના આશ્રયને મજબૂત કરવા માટેનો દાખલો કરીએ છીએ. આ સંસારની અંદર સાધનો તો ઘણા આપણને જોવા મળે છે, દૈહિક સુખના, ભૌતિક સુખના. એ જ રીતે શાસ્ત્રોની અંદર ભગવાનને પામવાના પણ વિવિધ એના ઉપાયો અને એના પ્રક્રિયાઓ બતાવેલી છે. પણ ભગવાન જે સ્વામિનારાયણ આ કળિયુગની અંદર જે એક સુંદર અને સરળ, સામાન્યમાં સામાન્ય અને પામરમાં પામર જીવ અને અનુસરી શકે અને પોતાના જીવનું શ્રેય કરી શકે એવો જો કોઈ ઉપાય આપણને આપ્યો હોય તો મહારાજે બહુ આપણા ઉપર કરુણા કરી છે. મહારાજે એક વખત વડતાલની અંદર ભાદરણના ભક્તો આવ્યા અને મહારાજને પૂછ્યું કે આ સંસારમાંથી મોક્ષ મેળવવાનું એટલે કલ્યાણનો કયો ઉપાય શ્રેષ્ઠ છે, કયો ઉપાય સરળ છે, કયો સાધન એ શ્રેષ્ઠ સાધન છે, ત્યારે એનો ઉત્તર ભગવાન શ્રીહરિએ બહુ સુંદર આપ્યો વાલા ભક્તોને. એ આપણે તમને અમને બધાને લાગુ પડે એમ છે, અને આપણે એને જો વળગી લઈએ, આપણે એને ઓળખી લઈએ, સમજી લઈએ અને વળગી જઈએ તો આપણને મોક્ષ માર્ગમાં ક્યારેય વિઘ્ન આવે નહીં, એવું મહારાજે ઉપર ઉત્તર બતાવ્યો. મહારાજે કીધું કે આ ભૂમિની અંદર ભગવાનના જે અવતારો થાય છે, રાજા રૂપે થતા હોય કે સાધુ રૂપે થતા હોય, આનો અર્થ પહેલા તો સમજવાનો છે. મહારાજે લખ્યું રાજા રૂપે થતા હોય એટલે રાજા રૂપે કઈ રીતે, કે એના જે ગુણદો, જે ગુણ છે, એના લક્ષણો છે, લક્ષણયુક્ત જ્યારે પરમાત્માનું લીલા ચરિત્ર હોય ત્યારે મહારાજે કીધું એને રાજાની પેઠે એને જાણવા, કારણ કે જે રાજનો ધર્મ છે, રાજાનું એક કર્તવ્ય છે, અને એમની જે ગુણ ગુણની અંદર જે એમના લક્ષણો છે, લક્ષણો જ્યારે વહન કરતા હોય, શામ દામ દંડ ભેદ નીતિ આદિનો જ્યારે પરિપાલન કરતા હોય, રક્ષા દયા ક્ષમા આદિથી માંડીને દંડ સુધીનું, શિક્ષા સુધીનું કાર્ય કરતા હોય, ત્યારે રાજાના ધર્મ છે. અને એવું જ્યારે પરમાત્માના લક્ષણ યુક્ત જ્યારે જીવન હોય, ત્યારે એવો પરમાત્માના ગુણે કરીને ભગવાનને જાણવા. અને મહારાજે લખ્યું કપિલાદી જ્યારે ઋષિના જ્યારે સાધુત્વના ગુણે હોય, દયા ક્ષમા અહિંસા તપ ત્યાગ આ જે વૈરાગ્ય આદિના જે ગુણો છે, એવા જ્યારે ગુણો એ યુક્ત જ્યારે પરમાત્માનું જીવન આપણને દેખાતું હોય, ત્યારે મહારાજે સાધુ ગુણે યુક્ત એટલે કે સદપુરુષના સાત્વિક જે ગુણો છે એવા ગુણો, રાજાના ગુણની અંદર રજોગુણ આવે, જ્યારે સાધુતાના ગુણની અંદર સત્વગુણ પ્રાધાન્ય આવે, એટલે એવા જે ગુણે યુક્ત ભગવાન છે, મહારાજે એમ લખ્યું કે એ પરમાત્માના એમના ગુણે કરીને પહેલા તો ઓળખવા. જે જે પરમાત્માના અવતારો થયા છે, જે જે આપણે એને ઓળખ્યા છે, જેને જાણ્યા છે, અને એ પરમાત્માના સ્વરૂપને પહેલા તો યથાર્થ આપણે જાણવું, પછી એની અંદર પ્રીતિ કરવી. ને મહારાજે કીધું એમની આજ્ઞાની અંદર વર્તવું, ભગવાનની આજ્ઞાની અંદર એનો આશ્રય કરીને, એકાગ્ર બુદ્ધિ કરીને, એકાગ્ર મન કરીને ભગવાનની આજ્ઞાની અંદર વર્તવું. ત્યારે મહારાજ કહે છે આ જીવનનું આમ કલ્યાણનું એકમાત્ર સાધન છે. ત્યારે આપણને એમ થાય કે ભગવાનનું સાનિધ્ય અને ભગવાનના જે ગુણ ચરિત્રથી મહારાજના સ્વરૂપને ઓળખ્યા, એમનું સાનિધ્ય અને સાક્ષાત આશ્રય કર્યો. જ્યારે આ ભૂમિની અંદર ભગવાન પ્રગટ હોય ત્યારે તો એ શક્ય બને, પણ જ્યારે ભગવાન આ ભૂમિ ઉપરથી લીલા ચરિત્ર પોતાના મનુષ્ય ચરિત્રને સંકેલો કરીને જ્યારે સ્વધામ પધાર્યા હોય, ત્યાર પછી ભક્તોનું કઈ રીતે કલ્યાણ થાય? ત્યારે મહારાજે કીધું કે ભગવાનના જે સમાગમમાં આવેલા એવા જે સંતો હોય એનો આશ્રય દ્રઢ કરીને કરવો. અહીંયા પણ બહુ સુંદર વાત સમજવા જેવી છે. મહારાજે ભગવાનનો આશ્રય મોક્ષનું કલ્યાણનું સાધન બતાવ્યું છે. બીજી બાજુ મહારાજ એમ કે છે કે ભગવાનના યોગમાં જે આવ્યા હોય એવા સંતનો આશ્રય કરવો જ્યારે ભગવાન પૃથ્વી ઉપર ન હોય ત્યારે. આમ તો પ્રગટ રૂપે મહારાજ અંતર્યામી રૂપે દરેક કાયમ હોય જ છે, પણ પ્રત્યક્ષ જ્યારે આશ્રય કરવાનો આપણને, શરીરથી જે સુખ મેળવવાનું છે, સુખ મેળવવાનું જ્યારે આપણને અવસર ન મળતો હોય, ત્યારે મહારાજે કીધું એમના યોગે કરી. અને એની પાછળ પણ બહુ મોટું રહસ્ય છે. આપણે બજારની અંદર જે સાકર મળે છે એ સાકરની કિંમત આપણે કેટલી આંકીએ છીએ, પણ એ જ સાકર જ્યારે આપણે બજારમાંથી લઈને આવ્યા અને નાની એવી રકાબીની અંદર ઠાકોરજીને ધરાવીએ, પછી ભગવાનના યોગે કરીને એની કિંમત કેટલી થઈ જાય છે? હે, તમે જુઓ હરિભક્તોને ઘણી વખત પ્રસાદ વેચાણ કરતા હોઈએ, અમે મોટા વરઘોડામાં નીકળતા હોઈએ, અને આમ પ્રસાદ જ્યારે વેચી શકાય એવી શક્યતા ન હોય ત્યારે આમ ઉડાડવામાં આવે છે, આમ એને હરિભક્તો ઉપર છાંટવામાં આવે છે. અને એક સાકરનો ગાંગડો જેની કિંમત સમાજની દ્રષ્ટિએ જોઈએ, વ્યવહારની દ્રષ્ટિએ જોઈએ, આર્થિક રીતે જોઈએ તો એની કિંમત શૂન્ય છે, પણ એ જ સાકરના ગાંગડાને લેવા માટે માણસો પડાપડી કરે છે. એની પાછળનું રહસ્ય શું છે કે ભગવાનના યોગમાં આવ્યો છે, એ સાકર ભગવાનને ધરાવવામાં આવ્યું છે, ભગવાનના સંબંધમાં આવ્યું છે, અને એટલા માટે એની ગુણવત્તા એની અંદર રહી વધી છે અને ભગવાનના પ્રસાદીભૂત છે. એ જ મહારાજે કીધું કે જે ભગવાનના યોગમાં જે સંતો આવ્યા છે કે ભક્તો આવ્યા છે, એ પણ ભગવાનના યોગે કરીને એ સ્થિતિને પામ્યા છે, ભગવાનના બળે કરીને સ્થિતિને પામ્યા છે કે એનો પણ આશ્રય કરવાથી જીવાત્માનું કલ્યાણ થાય છે. મહારાજે કીધું અમારા સત્સંગીના એઠા ગોળાનું પાણી પણ કોઈ પીવે તો એનું અમારે કલ્યાણ કરવું છે, કારણ કે ભગવાનને જેને રાખ્યા છે પોતાના જીવનમાં, ભગવાનનો જેને સંગ થયો છે એનું જીવન પણ ભગવાનના પ્રસાદીભૂત બન્યું છે. જેવો ઓલા સાકરના ગાંગડાનો મહિમા છે, એવો જ મહિમા એ ભગવાનના ભક્તનો અથવા તો સંતનો ત્યાં બતાવ્યો મહારાજે. અને એનો આશ્રય કરવાથી એ જે ગુણ છે એ ગુણ આપણામાં આવે તો મહારાજે કીધું એ પણ કલ્યાણનું સાધન થાય. પણ પછી આ બધા સંતો પણ કંઈ અમર થઈને તો આવતા નથી, દરેકે પોતાની કર્મની ગતિ કરવાની જ છે. ત્યારે આ મોક્ષનો માર્ગ રૂંધાઈ ન જાય, અવિરતપણે વહેતો રહે, એટલે મહારાજે એમ લખ્યું કે જ્યારે એવા સંતો પણ પૃથ્વીને વિશે ન હોય અને મહારાજ પણ પ્રત્યક્ષ રૂપે શરીરથી પૃથ્વીને વિશે બિરાજમાન ન હોય, ત્યારે મહારાજે કીધું ભગવાનની મૂર્તિની અંદર દ્રઢ આશ્રય કરવો અને એની સેવાની અંદર એની આજ્ઞામાં જે શાસ્ત્રોની અંદર મહારાજે આદેશ કર્યા એ આદેશ એ ભગવાનની મદરૂપમ મદવાણી એમ મહારાજે પોતાના સ્વરૂપ સમાન જેને ગણ્યું છે એવી ભગવાનની આજ્ઞાઓને અનુસરવી અને એ પ્રીતિ ભગવાનની મૂર્તિની અંદર કરી લેવી. જેવું ભગવાનનું સ્વરૂપ આપણને જણાયું છે જેટલું એની અંદર દ્રઢતાથી પ્રીતિ આપણને થાય એટલું મહારાજની આજ્ઞા આપણે વધારે માનીએ અને જેટલું ભગવાનની આજ્ઞા વધારે માનીએ જેટલા ભગવાનના થઈને રહીએ. મહારાજ કહે છે કલ્યાણનો સરળમાં સરળ અને સહેલામાં સહેલો ઉપાય છે. આવું જ્યારે આપણે જીવનની અંદર ગુણ શીખ્યા હોઈએ આવા લક્ષણે યુક્ત પરમાત્માને આપણે ઓળખતા હોઈએ ને આ શાસ્ત્ર કથા વાર્તા જે આપણે કરીએ છીએ ને એની પાછળનો બહુ સુંદર આ હેતુ રહેલો છે કે જે ભગવાનને ઓળખવા છે. મહારાજે કીધું ને ગુણે કરીને ઓળખવા. વચનામૃતમાં મહારાજે એવો બહુ સુંદર શબ્દ વાપર્યો ગુણે કરીને ઓળખવા. આંધળું અનુકરણ કરવાથી મોક્ષ મળવાનો નથી. પ્રતિ એની અંદર પ્રતીતિ થવી જોઈએ ને પછી પાછળથી પ્રીતિ થવી જોઈએ. આ બંને વસ્તુ સમન્વય કરવાનો છે. પહેલા તો એ સ્વરૂપની અંદર આપણને દ્રઢતા થવી જોઈએ. ભગવાનના સ્વરૂપની અંદર આપણને પ્રતીતિ થવી જોઈએ. વિશ્વાસ થવો જોઈએ. અને વિશ્વાસ કોનું નામ છે? ડગી જાય એને વિશ્વાસ કહેવાતો નથી. જો શ્રદ્ધા ડગી જાય, ઘણા ભક્તો એમ કહે કે અમારે શ્રદ્ધા બહુ હતી પણ પછી પાછળથી બધું ગોટાળો થઈ ગયો, તો સમજી લેવાનું કે એને શ્રદ્ધા ક્યારેય હતી નહીં. માત્ર શ્રદ્ધાનો ભ્રમ હતો. માત્ર શ્રદ્ધાનો એને ભ્રમ હતો. એને એવી ભ્રમતા ભ્રમણા હતી કે મને ખૂબ શ્રદ્ધા છે, મને ખૂબ ભક્તિ છે. કારણ કે જો વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય તો એમાં બીજો વિચાર ના આવે. એટલે કે જેવું ભગવાનના સ્વરૂપની અંદર વિશ્વાસ મૂકી અને જેવી પ્રતીતિ થાય એવી વિશ્વાસ એની અંદર બેસે, પછી એ સ્વરૂપની સાથે પ્રીતિ કરો અને પ્રીતિ કરો ત્યારે એની આજ્ઞામાં. રામાયણની અંદર તુલસીદાસજીએ બહુ સુંદર એક સાખી લખી છે. રામાયણની અંદર તુલસીદાસજી એમ કે છે ભગવાન રામચંદ્રજી એમના એમના વાતની એમ વાત કરે છે કે સોઈ સેવક પ્રિયતમ મમ સોઈ મમ અનુશાસન માને જોઈ. મારું અનુશાસન જે મારો આજ્ઞાનો જે નિયમ છે, મારું બંધારણ છે, એમાં જે મારો સેવક, સેવક એટલે આશ્રિત, જે મારો સેવક આ અનુશાસનને માને છે મને એ પ્રિયતમ છે, મારા ચૂકે છે કે મને અતિ પ્રિય છે. આપણે આપણા જીવનની અંદર ભગવાનની જેટલી આજ્ઞાનું અનુસંધાન રાખશું આપણે આટલા ભગવાનને વાલા થશું. ભક્તિ જ્ઞાન ધર્મ વૈરાગ્ય આ ચાર સાધન મહારાજે કીધું અંગે બળ કરીને રાખવા અને જોરે કરીને રાખવા અને કોઈ દિવસ ઇન્દ્રિયોને કે મંતકરણને મનને છટકવા ન દેવું અને એને નિયંત્રણ કરવા માટે આ ચાર સાધન છે મહારાજે કીધું. પણ અંતે આનો છેડો ક્યાં લઈ ગયા મહારાજ? ભગવાન કે છે ભગવાનના સ્વરૂપની અંદર પ્રીતિથી રાખવી, જગતની અંદરથી માયાની વૃત્તિ પાછી વાળવી અને ભગવાનના સ્વરૂપમાં દ્રઢતા થઈ જાય તો જીવાત્માનો બેડો પાર થઈ જાય. આજે જે આપણે આ દાખલો કરીએ છીએ સાસા ગામને આંગણે ભગવાન શ્રીહરિના દિવ્ય કથા ચરિત્રો સાંભળીને, લીલા ચરિત્રો સાંભળીને આપણા જીવનની અંદર પણ ક્યાંય ખૂણે ખચરે કોઈ પણ પ્રકારનું કસ્તર રહી ગયું હોય, આપણા જીવનની અંદર કોઈ એવા કુસંગ કે એવા કુમતીના કોઈ એંધાણ રહી ગયા હોય તો આજના દિવસે ભગવાનને પ્રાર્થના કરજો કે હે મહારાજ આપ અમારા ઉપર એટલી દયા કરો, અમે આપના બાળક છીએ કે અમારા જીવનની અંદર રહેલ તમામ વિકારોમાંથી અમને મુક્તિ આપો અને અમે આપના ધામના અધિકારી બનીએ એવી અમને લક્ષણ આપો, એવી અમને યોગ્યતા આપો. ભગવાન પાસે માંગવું પણ બહુ અઘરી વસ્તુ છે, માંગતા આવડવું જોઈએ. કારણ કે જે ઘણા ભક્તોને જો ચાન્સ મળે ને એને મોકો મળે કે માંગો ત્યારે તરત કે મને બંગલો આપજો, મોટર ગાડી આપજો, મને સારા છોકરાઓ આપજો, ધન માન પૈસા મોટપ આપજો. તમે તો એની વાત કરો છો. એક જગ્યાએ એક ગામની અંદર એક ડોશીમા હતા અને ડોશીમાને અતિ કષ્ટ, કોઈ પાછળ વારસ નહીં, કોઈ પાછળ સંતાન નહીં, કોઈ પાછળ એને ખબર અંતર પૂછવા નહીં. વયોવૃદ્ધ 80 વર્ષ ઉપરની એની ઉંમર હતી. હવે ઘરનું ગુજરાન ચલાવવા માટે જાતે મહેનત કરવી પડે અને જંગલમાં જાય લાકડા વીણી લાવે અને ગામમાં જઈને એને વેચે, એટલે એમાંથી જે પણ 5 પૈસા મળે, કોઈક રોટલો આપી દે, કોઈક એને કંઈક સીધું આપી દે, કાં તો કોઈ 5 પૈસા આપે, તો એનાથી જગત એની અંદર નિર્વાહ કરે શરીરનો. ડોશીમાં એક દિવસ જંગલ ગયા, જંગલમાં જઈ અને 80 વર્ષની ઉંમર, ધોમ ધકતો તડકો, અને શરીર સાવ નાદુરસ્ત એટલે તબિયત સારી નહીં અને એની અંદર અશક્તિ, લાકડા બધા વીણી અને ભારો તૈયાર કરીને ડોશીમાં બેઠા ત્યાં હતા હસ્તીને, કારણ કે ઓલો ભાડો ઉપડતો નહોતો. એટલે ડોશીમાં વ્યાકુળ થઈ ગયા અને ભગવાન એમ પ્રાર્થના કરી કે હે, આના કરતા તો મને યમદૂત આવીને લઈ જાય ને તો સારું, મને આના કરતા તો યમરાજ આવીને લઈ જાય તો સારું, કારણ કે આ દુઃખ અને દારિદ્રતાની જિંદગી, આની અંદર કોઈ સુખ નહીં, કોઈ સંતોષ નહીં, કોઈ તૃપ્તિ નહીં. બહુ હતાશ થઈ ગયા હૃદયથી. જ્યારે માણસ હતાશ થાય ને ત્યારે ઉદ્ગાર હૃદયથી નીકળે. હું આપણે કહીએ છીએ ને કે દુઃખમે સુમિરન સબ કરે, સુખમે કરે ન કોઈ. એટલે જ્યારે માણસ વ્યાકુળ હોય ને ત્યારે એના હૃદયથી ઉદ્ગાર નીકળે. એમ ડોશીમાના હૃદયથી ઉદ્ગાર નીકળ્યા કે આના કરતા તો જમરાજ આવીને લઈ જાય તો સારું. જમરાજાએ સાંભળી લીધું, પ્રગટ થયા. પ્રગટ થયા એટલે ડોશીમાને કીધું કે તમે મને યાદ કર્યો ને હું આવ્યો છું. ત્યાં ડોશીમા કે હવે કામ કરો, આવ્યા છો ત્યાં ભારો માથે ચડાવી દો. યદ્યપી લોકે મરણમ શરણમ તદપી ન મુંચતી આશા પિંડમ. શંકરાચાર્યજી સૂત્ર બનાવ્યું છે, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ મૂળ મતે. મરણનું શરણ એ નિર્વાદ છે, એની અંદર કોઈ શંકા નથી, એ સત્ય છે. પણ છતાંય જીવનની અંદર આશા છૂટતી નથી, માયાનું સ્વરૂપ એવું છે. એટલા માટે વાલા ભક્તો ભગવાન શ્રીહરિ એમ આપણને સમજાવે કે જેને કાળ કર્મને માયાને જેને જીતવી હોય, જેને ભગવાનને પામવાની જેને ધગસ હોય. અને આપણે ઘણી વખત ભટકીએ છીએ શાના માટે, કારણ કે આપણને આપણું લક્ષ્ય ખબર નથી. ઘણા સત્સંગમાં આવતા હોય પણ એને પોતાનું લક્ષ્ય ખબર નથી. આ વચનામૃત આપણે વાંચતા હોઈએ કે સત્સંગી જીવન કથા સાંભળીએ છીએ, શા માટે સાંભળીએ છીએ? તમે જુઓ શ્રીજી મહારાજે જે વાત લખી છે એની અંદર દરેક વાતની અંદર તાત્પર્ય એનું એ નીકળે છે કે જીવાત્માનો સંબંધ એ ભગવાન સાથે થાય. મહારાજે જ્યાં જ્યાં ભગવાનના જે સ્વરૂપોનું નિરૂપણ, જેને શાસ્ત્રો ને મહારાજે કીધું એવા શાસ્ત્રો વાંચવા જ્યાં ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન થયું હોય, ખંડન થયું, એવા શાસ્ત્ર પણ વાંચવા કે સાંભળવા નહીં. કારણ કે જીવાત્માને અંતે પોતાની વૃત્તિ ત્યાં જોડવાની છે. જો મૂર્તિનું ખંડન થઈ જાય, મૂર્તિનું નિરૂપણ ન હોય, ભગવાનના સ્વરૂપનું નિરૂપણ ન હોય, તો જીવાત્માની વૃત્તિ ક્યાં જોડશે? એટલે મહારાજના સ્વરૂપની અંદર જે એકાગ્ર મન કરી અને જે વૃત્તિ આપણી સ્થિર કરવાની, આ ભગવાનને પામવા આપણે સત્સંગમાં આવ્યા છીએ. જો આ હેતુ હોય ને તો દરેક કાર્યની અંદરથી આપણે એ દ્રષ્ટિ રાખીને ચાલીએ તો આપણને કોઈ વિઘ્ન આવે નહીં. પણ આપણી જ્યારે દ્રષ્ટિ જ ન હોય, આપણે ક્યાં જવું છે એની દિશા જ આપણને ખબર નથી, પછી કોઈક ગાડરિયો પ્રવાહ આમ જતો હોય તો આપણે એની પાછળ ટોળામાં લાગી જઈએ, ઘણી વખત ગાડરિયો પ્રવાહ આમ વળી જાય તો આપણે એની પાછળ ટોળામાં વળી જઈએ, કારણ કે આપણું પોતાને જ આપણને નિર્ધાર નથી કે આપણે શું કરવું છે, શું જોઈએ છે. એટલે સત્સંગનો જેને આશરો કરવો છે, જેને ભગવાનને પામવા છે, એને પોતાનું લક્ષ્ય નિર્ધારિત કરવું કે આ તમામ દાખલો આપણે કરીએ છીએ ભગવાનને પામવા માટે કરીએ છીએ અને ભગવાનને રાજી કરવા માટે કરીએ છીએ. માટે આપણું અનુસંધાન ક્યારે ચૂકાય નહીં, આપણું લક્ષ્ય ક્યારે ચૂકાય નહીં, એવું અનુસંધાન રાખી અને પછી જીવનના તમામ કર્મ કરો. તમે જીવનની અંદર તમામ વ્યવહારની અંદરથી પસાર થાઓ, સમાજના બંધ સમાજમાંથી પસાર થાઓ કે દરેક કાર્યમાંથી પસાર થાઓ, તમને ક્યારેય કોઈ કાળ કર્મ કે માયા બંધન નહીં કરી શકે, કારણ કે તમારું લક્ષ્ય નક્કી છે. અને એ લક્ષ્ય નક્કી કરવા માટે ભગવાનના સ્વરૂપને જાણી, ભગવાનના સ્વરૂપમાં પ્રતીતિ કરી અને એમાં પ્રીતિ કરવા માટે આજનો આ દાખલો છે. સારસા ગામના યુવાનો, આજુબાજુના જે આ કાનમ વાકડ પ્રદેશને અંદર, રાજનો પ્રદેશ એક શિરમોર સત્સંગની અંદર પહેલેથી રહેલો છે અને એ રાજના પ્રદેશની અંદર ભગવાનની કૃપા પણ આ બાજુના બધા ગામડાઓમાં અમે અવારનવાર આવીએ છીએ એટલે અમને ખ્યાલ છે કે ભગવાનના શુરવીર સત્સંગીઓ વસે છે. નિયમ નિશ્ચય પક્ષની અંદર દ્રઢતાથી વર્તનારા સત્સંગીઓ વસે છે અને ખાસ કરીને યુવાનોની અંદર જે થનગનાટ છે, જે તરવરાટ છે, એ ખરેખર અમને ખૂબ ગમે છે. માટે અમે એમ કહીએ છીએ કે આના સત્સંગને અમારે લાખ લાખ ધન્યવાદ દેવા છે. જેવું જીવન તમે, અને એક વસ્તુ બહુ સારું છે, જેને રાજી કરવા હોય ને એને શું ગમે છે કે શું ન ગમે એ પહેલું જાણવું પડે. છોકરાને રાજી કરવા હોય ને તો છોકરાને શું ગમે છે માવતરે ધ્યાન રાખવું પડે, એને ગમતું કરો તો છોકરો રાજી થાય. માવતરને રાજી કરવા હોય તો છોકરાઓએ ધ્યાન રાખવું પડે કે બાપાને શું ગમે છે. હે, તમે એના ગમતામાં તમે વર્તો તો એ માવતર રાજી થાય. તમારા ઘરના હોય એને રાજી કરવા હોય તો એને જાણવું જોઈએ. હવે મને અનુભવ થઈ ગયો છે, એ જાણવું જોઈએ કે એમને શું ગમે છે શું નથી ગમતું, તો એ ઘરના રાજી રહે નહીં, રોજ હાજે ક્લેશ થાય. એટલે જેને રાજી કરવા છે એને શું ગમે છે એટલું જાણવું જરૂરી છે. એમ આપણે ભગવાનને રાજી કરવા છે તો ભગવાનને શું ગમે છે આનું ધ્યાન રાખી અને આપણું જીવન એવી રીતે જીએ તો ભગવાન પણ રાજી થાય. માટે અમે આ રાજપ્રદેશના જે ભક્તો છે એને ભગવાનને અમે પ્રાર્થના કરીએ કે ભગવાનના ગમતામાં જીવ્યાનું દરેક હરિભક્તોને બળ મળે, ભગવાનના સ્વરૂપની અંદર પ્રતીતિ થાય, ભગવાનના સ્વરૂપની અંદર પ્રીતિ થાય અને ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવાનું દરેકને બળ બુદ્ધિ અને એની શક્તિ મળે એવી ભગવાન સારાય સત્સંગ સમાજ ઉપર કૃપા કરે એવી અંતઃકરણથી ભગવાન શ્રીહરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. જે મહારાજે આજે કથા પ્રસંગની અંદર ભક્તોના દુઃખને માંગી લીધું છે, આપણે પણ ભગવાનને પ્રાર્થના ભગવાનના ચરણોમાં એટલો વિશ્વાસ અપાવીએ કે હે મહારાજ, જે વિશ્વાસ મૂકીને તમે અમારું દુઃખ માંગ્યું છે અમે વિશ્વાસની સાથે ક્યારેય વિશ્વાસઘાત નહીં કરીએ. આટલો સંકલ્પ બધાએ કરવાનો છે કે જે વિશ્વાસ મૂકીને ભગવાને આ દુઃખ શા માટે માંગ્યું, તમને પોતાના જાણ્યા માટે, તમારા ઉપર વિશ્વાસ મૂક્યો ભગવાને પણ કે મારા ભક્તો છે માટે દુઃખી ન થવા જોઈએ. તો જે ભગવાને આપણા ઉપર વિશ્વાસ મૂકીને આપણું દુઃખ માંગ્યું છે આપણે ભગવાનનો વિશ્વાસનો ભંગ ક્યારેય ન થાય, જાગૃત સ્વપ્ન કે સુષુપ્ત અવસ્થાની અંદર ન થાય અને કર્મથી ન થાય એમ નહીં, સંકલ્પ માત્રથી પણ ક્યારેય ભગવાનની આજ્ઞા ન લોપાય આટલી કટિબદ્ધતા આપણે રાખશું તો ભગવાનના ધામમાં જવામાં ક્યારેય બાધા નહીં આવે, આટલો મારો વિશ્વાસ છે. વાલા ભક્તો, વધારે સમય નથી લેતા, આજે ખૂબ પૂર્વ સંધ્યા છે, આવતીકાલે આપણે ધામધૂમથી ચરણારવિંદ પ્રતિષ્ઠા કરવાની છે અને આજે અત્યારે મહારાજના ગાદી અભિષેકની આરતી વગેરેનો પ્રસંગ પણ બાકી છે. પણ તમારા બધાનો ભાવ હતો, અમારા નાના ભ્રાતા નાનાલાલજી મહારાજ પ્રારંભમાં આવેલા અને ત્યારે પણ ભક્તોના જે ભાવનો ઉમંગની વાત અમને કરેલી અને આજે અમે હવે અપૂર્ણ અને તો શરૂઆતમાં ઉત્સાહ દેખાય છેલ્લે છેલ્લે થાકી ગયા હોય, હું એવું ઘણી વખત જોવા મળે કે શરૂઆતમાં આરંભે સુરા હોય પણ છેલ્લે આવતા હોય ને ત્યારે થાકી ગયો, સ્ટેજ હમણાં ધીમે ધીમે બોલતું હતું ને પણ એમાં એ એટલું નહોતું બોલતું, થાકી ગયું છે. તમારા બધાનો આ યુવાનોનો આ પ્રેમનો જે ભાર છે ને એ ભારનું વજન એટલું છે ને ભગવાનને પ્રાર્થના કરો આ ભાર દિવસે દિવસે વધતો રહે, આ ભાર ભલે વધતો આમાં આનંદ છે. એટલે ભગવાનના સુખે આપણે બધા સુખિયા છીએ ત્યારે ભગવાન શ્રી હરિ સર્વનું મંગળ કરે અને સર્વનું કલ્યાણ કરે એવી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણારવિંદમાં પ્રાર્થના કરી આજના શુભ પ્રસંગે જે યજમાન પરિવારે અને જે જે સત્સંગી હરિભક્તોએ તન મન ધનથી આ પ્રસંગની અંદર પોતાનું યોગદાન આપ્યું છે એ તમામ યજમાનોને ભગવાન ખૂબ ખૂબ સુખિયા કરે અને જે ભક્તોએ કદાચ ધનથી કે શરીરથી કામ નથી કરી શક્યા પણ મનથી આ પ્રસંગની અંદર જેને હાજરી આપી છે અને આ કથાનો લાભ લીધો છે ભગવાન એમનું પણ ખૂબ શ્રેય કરે એવી મારા અંતઃકરણથી પ્રાર્થના કરી. પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીએ સારાએ સારસા તેમજ આજુબાજુના તમામ સત્સંગીઓને પોતાના અંતઃકરણથી આશીર્વાદ પાઠવ્યા છે તો એ આશીર્વાદનો સંદેશો આપી અને અસૌ પરમ પૂજ્ય ગાદીવાળા માતુશ્રી વતી સારાએ સ્ત્રી ભક્ત સમાજને સારાય ધરમકુળ પરિવારના અમે ખૂબ ખૂબ આશીર્વાદ આપી સર્વનું મંગળ થાય એવી કામના કરી અને આવો ને આવો ચડતો ને ચડતો રંગ કાયમ રાજપ્રદેશનો રહે. રાજ એટલે તો મોખરે કહેવાય ને, એવું મોખરે જેવું નામ છે એવા ગુણ આ રાજપ્રદેશના ભક્તોની અંદર કાયમ વધતા ને વધતા રહે અને ભગવાનનો રાજીપો કાયમ બધા ઉપર ઉતરે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી સર્વનું મંગળ થાય એ કામના કરી મારી વાણી વિરામ કરું છું. સહેજાનંદ સ્વામી મહારાજ.